પ્રવચન નંબર 715 તારીખ 28/11/96 44 મિનિટ સમયસાર ગાથા 9-10
શ્રી સમયસારજી પરમગમ શાસ્ત્ર છે. સમયસાર શબ્દ છે એનો અર્થ આચાર્ય ભગવાને એમ કર્યો છે કે સમય અને સાર, સમયની સાથે એક સાર શબ્દ જોડેલો છે. તો એનો અર્થ એવો છે કે સમયસાર એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા એટલે શું? કે જેમાં ભાવકર્મ એટલે મિથ્યાત્વાદીના પરિણામ, રાગ દ્વેષ દુઃખના પરિણામ જેમાં ન હોય એને શુદ્ધાત્મા કહેવામાં આવે છે. બીજું, જે શુદ્ધાત્મા કેવો છે કે જેને દ્રવ્યકર્મનો સંબંધ પૂર્વે થયો નથી, વર્તમાનમાં સંબંધ છે નહીં અને ભવિષ્ય કોઈ કાળે પણ એ શુદ્ધાત્માને દ્રવ્યકર્મનો સંબંધ થવાનો નથી. એ ભાવકર્મથી રહિત કયો? પહેલા પૂર્વે વિષય પૂર્વ છે, અનંત કાળથી એને ધ્યાનના ધ્યેયની ભૂલ રહી ગઈ છે અને ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના કદી પણ કોઈને સમ્યક દર્શનરૂપી ધર્મધ્યાન પ્રગટ થઈ શકતું નથી. માટે સમયસારનો અર્થ એ છે કે જે ભાવ કર્મથી રહિત એટલે મિથ્યા દર્શનના ચારિત્રના પરિણામ તે કથનચિત થઈ તો હોવા છતાં તે સર્વથા રહિત રહ્યો છે. ભૂતકાળમાં અજ્ઞાન દશા હતી, ભલે અજ્ઞાન દશામાંથી રાગાદિના પરિણામની ઉત્પત્તિ થતી હતી પૂર્વે, ત્યારે પણ ભૂતકાળમાં પણ નિગોદની અવસ્થાના કાળમાં પણ નિગોદની અવસ્થાથી આત્મા ભિન્ન રહ્યો હતો અને વર્તમાન કાળમાં એની પર્યાયમાં ભલે રાગાદી હો તો પણ એ જે શુદ્ધાત્મા છે ધ્યેય, જેનું ધ્યાન કરતા નિર્વિકલ્પ ઉપયોગ પ્રગટ થઈને આત્માનો અનુભવ થાય છે, એની જ પરમાત્મા દ્રવ્ય દ્રષ્ટિનો વિષય એ ભાવકર્મથી રહિત છે. અને દ્રવ્ય કર્મ 8 પ્રકારના કર્મ, એનાથી પણ ત્રણેય કાળ રહિત રહ્યો છે અને રહિત રહેવાનો છે. અને ઔદારિક આદિ શરીર જે છે નો કર્મ, એનાથી પણ આત્મા ત્રણેય કાળ રહિત છે, અત્યારે રહિત છે. સહિત ન દેખ આત્માને, સહિત દેખીશ તો આત્મા નહીં દેખાય. રાગથી આત્મા સહિત છે એમ દેખીશ તો નહીં દેખાય, કે નિશ્ચય નહીંથી તો રહિત છે પણ વ્યવહારથી તો રાગથી અત્યારે સહિત છે કે નહીં તો આત્મા નહીં દેખાય. એવો આત્મા છે નહીં એમ શરીરથી પણ આત્મા ત્રણેય કાળ ભિન્ન છે, રહિત છે. એનાથી આગળ વધીને પરમાત્મા પ્રકાશમાં તો ત્યાં સુધીની વાત કરી. સમયસારમાં તો પ્રમત અપ્રમતથી રહિત કહ્યું, 14 ગુણ સ્થાનથી રહિત શુદ્ધાત્મા છે, તે ઉપાદેય છે, અહમ કરવાયોગ છે, આશ્રય કરવાયોગ છે એમ સમયસારમાં કહ્યું. પરમાત્મા પ્રકાશ કરતા એ તો યોગી દેવે તો એમ કહે છે કે આત્મા ઉત્પાદયથી સહિત હોવા છતાં એમ કહ્યું ઉત્પાદય હો રાગની વાત નહીં ઉત્પાદયથી સહિત હોવા છતાં જે ઉત્પાદયથી રહિત છે એવા શુદ્ધાત્માનું ધ્યાન છદ્મસ્થ અવસ્થામાં તીર્થંકર પરમાત્માએ કર્યું એ આત્મા કેવો છે તીર્થંકર પરમાત્મા છદ્મસ્થમાં હતા કેવળ જ્ઞાન એ ભાવમાં થવાનું છે એને કોનું ધ્યાન કર્યું ધ્યાનનો વિષય શું ધ્યાન પરિણામ છે એ ધ્યાનથી પણ રહિત છે ચાર પ્રકારના ધ્યાન આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એ પરિણામથી પણ આત્મા ભિન્ન છે એવા ઉત્પાદયથી સહિત હોવા છતાં ઉત્પાદયથી રહિત જે ધ્રુવ પરમાત્મા છે એને છદ્મસ્થ અવસ્થામાં જે ધ્યાન કર્યું ને એમાં કેવું જ્ઞાન પ્રગટ થયું તો કહે છે કે બધા જીવોએ આવા ધ્રુવ આત્માનું ધ્યાન કરવાયું છે ધ્યાનનો વિષય ધ્રુવ છે ધ્યાનનો વિષય ધ્યાન નથી પર તો છે જ નહીં પણ ધ્યાનનો વિષય પર્યાય નથી એ તો ત્રિકાળી દ્રવ્ય સામાન્ય શુદ્ધાત્મા ચૈતન્ય પરમાત્મા એ છે માટે પ્રથમમાં પ્રથમ શુદ્ધાત્માને જાણવો એવો ઉપદેશ નથી પણ આદેશ છે પ્રથમમાં પ્રથમ તું શુદ્ધાત્માને જાણ તો કેટલાક યુવાનિયા હોય કે એ તો વૃદ્ધાવસ્થામાં થાય અત્યારે તો અમને સિઝન છે કમાવાની કમાવા દો પછી ગઢપણમાં આવે છે ને ગુરુ ગોવિંદ કેમ આવે છે ગાશો અત્યારે તો અમારો આ તક છે કે તને ખબર છે ઉંમર તારી કેટલી છે કે ના એ ખબર નથી 40 વર્ષના વયા જાય 50ના જાય 60ના જાય આ 70નો થાય 80 થાય તો એ છોડે ની ગાદી વખત મળ્યો છે અત્યારે નિર્ણય કરવાનો કે શુદ્ધ આત્મા કેવો છે કે અનાદિ અનંત શુદ્ધ છે પરિપૂર્ણ છે નિત્ય નિરાવરણ છે એને આવરણ લાગુ પડતો નથી એવો જે શુદ્ધાત્મા પ્રથમમાં પ્રથમ જાણીને લક્ષ કરાયું છે હવે એ શુદ્ધાત્માને જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય એનો આ 9-10 ગાથા સમયસારની ઉપર મથાળું છે કારણ કે કોપી કરવાનો ટાઈમ મળ્યો નહીં કાલ પ્રકાશભાઈ કામમાં હતા અને મને વિચાર રાત્રે આવ્યો કે સવારે આ લેવું છે તો 9-10 ગાથા ઉપર સમજાય એવું છે કાગળ હાથમાં ન હોય તો સમજાશે હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે આચાર્ય ભગવાન હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે એટલો તો શિષ્ય સ્વીકાર કર્યો કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે પણ એ કેવી રીતે પ્રતિપાદન કરે છે વ્યવહાર નહીં વ્યવહાર નહીં દ્વારા પરમાર્થ કહી શકાય છે બીજો કોઈ ઉપાય છે નહીં અભેદમાં ભેદ કરીને અભેદનું જ્ઞાન કરાવે છે બીજો તો કોઈ ઉપાય છે નહીં એ વાત અહીંયા કે છે કે વ્યવહાર છે તે પરમાર્થનો વ્યવહાર એટલે ભેદ પરમાર્થનો એટલે અભેદ આત્માનો પ્રતિપાદક કેવી રીતે છે એનું ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે શુદ્ધથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને લોક પ્રદીપ કરાર શ્રી સુત કેવડી તેને કહે, શુદ્ધ જ્ઞાન સૌ જાણે જીનો શુદ્ધ કેવડી તેને કહે, સૌ જ્ઞાન આત્મા હોય ને શુદ્ધ કેવડી તેથી ઠરે. આ મૂળ ગાથા છે, એનો ગાથાનો અર્થ જે જીવ નિશ્ચયથી એટલે ખરેખર શુદ્ધ જ્ઞાન વડે, શાસ્ત્ર જ્ઞાન વડે નહીં, શુભ રાગ વડે તો નહીં, ભક્તિના રાગ વડે નહીં, પાપના પરિણામ વડે તો નહીં, એ તો વાત કરવા જેવી જ ક્યાં રહી. પણ પરલક્ષવાળો જે શુભ રાગ છે, ભક્તિનો રાગ, એ શુદ્ધ જ્ઞાન વડે જ જણાય છે. રાગ વડે આત્મા જણાતો નથી. શુદ્ધ જ્ઞાન વડે એ પર્યાય છે આત્માની. શુદ્ધ જ્ઞાન છે એ આત્માની પર્યાય પરિણામ છે. એ પરિણામ વડે આ અનુભવ ગોચર, અનુમાન ગોચર ન લગતા આ પરમાત્મા બિરાજમાન છે અંદરમાં સમયસાર. એ અનુભવ ગોચર છે, અનુભવથી ગમ્ય થાય છે, અનુભવથી જાણી શકાય છે, અનુભવથી અનુભવ કરી શકાય છે. અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્મા ને આત્માનો વિશેષણ વિકા છે. કેવળ એક, અનેકનો એમાં નિષેધ આવી ગયો. શુદ્ધ કહેતા અશુદ્ધનો નિષેધ આવ્યો, અશુદ્ધતા એમાં છે નહીં. પર્યાયની અશુદ્ધતાનો એમાં પ્રવેશ નથી. કેવળ એક શુદ્ધાત્માને પોતાના આત્માની વાત ચાલે છે. અહીંયાની વાત છે. શુદ્ધાત્મા ક્યાં છે? અહીંયા છે, દેહમાં નથી. દેહથી ભિન્ન એ તો પોતાના અસંખ્યાત પ્રદેશમાં આત્મા રહેલો છે. એવો કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે. અભિગચ્છતિ લખે સંસ્કૃતમાં. અભિગચ્છતિ એટલે પોતાનો જે જ્ઞાન ઉપયોગ છે એ બહિર્મુખ હતું અનંતકાળથી, એ ઉપયોગને અંદરમાં વાળે છે. એ વાળીને એ જ્ઞાન દ્વારા પોતાના શુદ્ધાત્માને જાણી શકાય છે, અનુભવી શકાય છે. ત્યારે શુદ્ધ આત્માની જ્યારે સન્મુખ થયું જ્ઞાન, ત્યાં એ જ્ઞાન પણ શુદ્ધ થઈ જાય છે. શુદ્ધને જાણે તેને શુદ્ધની પ્રાપ્તિ થાય છે. પર્યાયમાં સન્મુખ થઈને જાણે છે. જે વિમુખ હતું જ્ઞાન, પરસન્મુખ હતું ઇન્દ્રિય જ્ઞાન, એ તો જ્ઞાન જ નહોતું. આત્માનું જ્ઞાન કોઈ કાળે પરમુખ થઈને પરને જાણતું જ નથી. હવે છદ્મસ્થનું જ્ઞાન પરસન્મુખ થઈને પરને જાણે નહીં, અને કેવળી ભગવાનનું જ્ઞાન લોકાલોકને જાણે. વાત જ નથી એવી. સન્મુખ થઈ જાણે છે. અંતરમાં આત્મા બિરાજમાન છે પરમાત્મા, એની સન્મુખ થઈને શુદ્ધ જ્ઞાન, ભાવશુદ્ધ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન ને સન્મુખ થઈ તેને લોકને પ્રગટ કરનારા ઋષિશ્વરો, ઋષિઓ નહીં, ઋષિઓ તો મુનિમાં આવે છે, ઋષિના પણ ઈશ્વર કેવળી ભગવાન ઋષિશ્વરો શુદ્ધ કેવળી કહે છે. બોલો, જે શુદ્ધ જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માને ઈ શુદ્ધ જ્ઞાન વડે જાણે છે, પણ ધ્યેયની વાત જ્યાં આવે ત્યાં એ શુદ્ધ જ્ઞાનથી પણ આત્મા રહિત છે. શુદ્ધ જ્ઞાનથી રહિત હોવા છતાં એને જાણે છે, તો એનાથી સહિત થાય, એને જ્ઞેય કહેવામાં આવે છે. ધ્યેયપૂર્વક જ્ઞેય અવશ્ય થાય છે. જ્ઞેય ન થાય સ્વ સ્વજ્ઞેયની વાત છે, આ પરજ્ઞેયની વાત એ નથી અત્યારે. શુદ્ધ કેવડી કહે છે, હવે બીજો ભેદ પૂરું આવ્યો તો ને પાઠમાં એમ આવ્યું કે વ્યવહાર પરમાર્થને કેવી રીતે પ્રતિપાદન કરે છે એનો ઉત્તર આપે છે આ ગાથામાં કે જે જીવ સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે શુદ્ધ જ્ઞાનને જાણે છે એમના લગતા સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે શુદ્ધ જ્ઞાનમાં કઈ વિષય બાકી રહેતો નથી પણ જાણે સન્મુખ થઈને જાણે પર સન્મુખ થઈને જાણતો એનો સ્વભાવ જ નથી પર સન્મુખ થવાનો આ સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે તેને જીંદેવો શુદ્ધ કેવડી કહે છે એ વ્યવહાર ઓલો નિશ્ચય કારણ કે ટીકામાં આવશે કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે શુદ્ધ આત્મા તો આત્મા છે પણ શુદ્ધ જ્ઞાનની પર્યાય જયારે આત્મસન્મુખ થઈને અભેદપણે આત્માને અનુભવે છે ત્યારે એ અભેદ થાય છે ત્યારે એ આત્મા છે એ શુદ્ધ જ્ઞાનની પર્યાય રહી નહીં હવે આત્મા જ છે તેથી તે જીવ શુદ્ધ કેવડી છે એક પરમાર્થ શુદ્ધ કેવડી અને એક વ્યવહાર શુદ્ધ કેવડી બે કેસે ટીકા આવશે ટીકા પ્રથમ જે શ્રુતથી એટલે અંતર્મુખ જ્ઞાનથી ખરેખર શ્રુતની પણ ઉપાધિ છે એ તો જ્ઞાનથી આત્મા જણાય છે એક વખતનો પ્રસંગ અથાણે યાદ આવ્યો સોનગઢમાં હું હતો રાત્રિ ચર્ચા થઈ એમાં ગુરુદેવે ફરમાયું કે જ્ઞાનથી આત્માનો અનુભવ થાય છે ત્યારે એક શ્રોતાએ પ્રશ્ન કર્યો કે એ કયું જ્ઞાન ક્ષાય જ્ઞાન તો છે નહીં સાહેબ તો ક્ષોભસમ જ્ઞાનથી આત્માનો અનુભવ થાય કે ના જ્ઞાનથી અનુભવ થાય પછી શિષ્યે બીજો પ્રશ્ન કર્યો કે એ જે શુદ્ધ જ્ઞાન છે તે શુદ્ધ જ્ઞાનથી કોઈ જુદું જ્ઞાન છે કે આપ કહો છો કે જ્ઞાનથી અનુભવ થાય શુદ્ધથી અનુભવ ન થાય હા જ્ઞાનથી અનુભવ થાય શુદ્ધની ઉપાધિ બાદ કરી ના તો એકલું જ્ઞાન જોઈએ છે આ શુદ્ધ જ્ઞાન છે ને મતિશુદ્ધ એ ક્ષોભસમ છે અને જ્ઞાન છે ને એમાં ક્ષોભસમ પણ નથી ઘણી વાતો છે બધી અધ્યાત્મની એ આવે છે પ્રશ્નસારમાં શ્રુતની ઉપાધિ બાદ કરતા એકલું જ્ઞાન રહે છે જ્ઞપ્તિ તે અનુભવના કાળમાં કેવડીને બે સરખું છે તે તો પરમાર્થ છે જે શ્રુતથી કેવળ કેવળ ઓનલી સ્વપર નહીં પરને જાણે ને સ્વને જાણે સ્વપર બે ને જાણે તો આત્મા જણાઈ જાય પરનો નિષેધ શા માટે કરવો જોઈએ કેમ કે સ્વભાવ છે સ્વપર પ્રકાશક જો પરનો નિષેધ કરશો પરને જાણતો નથી જાણતો નથી જાણતો નથી જાણતો નથી તો જ્ઞાનનો નિષેધ થઈ જશે કે જ્ઞાન પ્રગટ થઈ જશે તને કંઈ ખબર નથી તને અનુભવ નથી મફતનો જ્ઞાનીની સામે થાશ હા હા માં ચડાવે છે આમ જ છે આમ રેવા દે ને ભાઈ તને નુકસાન છે વસ્તુ ફરશે નહીં તારી માન્યતા પ્રમાણે વસ્તુ થવાની નથી આ જે શુદ્ધથી કેવળ શુદ્ધ આત્મા આ એકલો કેવળ એટલે ઓનલી ફક્ત માત્ર ત્રિકાળી દ્રવ્ય એવો જે આત્મા કે જેમાં શુદ્ધ જ્ઞાનનો પણ અભાવ છે શુદ્ધ જ્ઞાન જેને જાણે છે ને એ દ્રષ્ટિના વિષયમાં શુદ્ધ જ્ઞાન ક્યાં છે? કહ્યું ને પ્રમત અપ્રમત થઈ રહી તેમાં શુદ્ધ જ્ઞાન આવી ગયું. શુદ્ધ જ્ઞાનથી ભિન્ન છે આત્મા. તો સેનાથી અભિન્ન છે કે જ્ઞાન આદિ ત્રિકાળી ગુણથી અભિન્ન છે આત્મા. એ ધ્યેય છે. શુદ્ધ આત્માને અભિમુખ થઈને જાણે છે તેને ભગવાન પરમાર્થ શુદ્ધ કેવડી કહે છે, સાચો શુદ્ધ કેવડી. અને જે હવે બીજો ભેદ, વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એનો ઉત્તર રૂપાઘાત આવી છે. શુદ્ધ જ્ઞાન ને જાણે છે, પેલા દ્રવ્યને જાણવાનું આવ્યું તે નિશ્ચય, અને જ્ઞાનની પર્યાયને જે જાણે છે તે વ્યવહાર છે. ત્રિકાળી દ્રવ્યમાં ધ્યેયમાં પર્યાય નથી. ધ્યેયમાં જ્ઞાન દર્શન ચારિત્ર ગુણો છે પણ પર્યાય નથી ધ્યેયમાં. અને જયારે એને જાણે છે ત્યારે શુદ્ધ જ્ઞાન એ પર્યાય છે, આત્મા છે અભેદ અપેક્ષાએ. તો જે સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, સર્વ વિશેષણ મૂક્યું છે આગળ, શુદ્ધ જ્ઞાનને જાણે છે એમ નહીં, સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે. આવ્યું તો ને કે જે આત્માને જાણે એને સર્વ જીન શાસન, જ્યાં અનુભૂતિ છે એને સર્વ જીન શાસન કહ્યું. તો જે સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે એટલે જ્ઞાનમાં અનાદિ અનંત પદાર્થોના ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતના દ્રવ્યો એમાં પ્રતિભાસે છે, એમાં ઝલકે છે, એ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. જ્ઞેયો જ્ઞાનમાં નથી આવતા, જ્ઞેય છે માટે પ્રતિભાસ્યો એમ પણ છે નહીં. પણ સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે. આ થોડીક માર્મિક વાત આમાં છે. જેટલું કેવળ જ્ઞાનની પર્યાયનો વિષય છે ને એટલું શુદ્ધ જ્ઞાનની પર્યાયનો વિષય છે. કેમ બેસે ને? સર્વજ્ઞ એનો સ્વભાવ છે. સર્વજ્ઞની પર્યાય ભલે પ્રગટ ન થાય, થાય ત્યારે થાય, એને કાળે થશે. પણ એ શુદ્ધ જ્ઞાનનો વિષય પણ કેવડી જેટલો છે. પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો તફાવત છે. એક શુદ્ધ જ્ઞાનથી જાણે છે, બીજો કેવ જ્ઞાનથી જાણે છે. પણ વિષય જેમ એકલો આત્મા શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનનો વિષય છે, એમ શુદ્ધ જ્ઞાનનો વિષય એકલો આત્મા, એમ કેવળી ભગવાન પણ આવે છે ને. લોકાલોકને ચરાચર પદાર્થને એક સમય માત્રમાં પ્રત્યક્ષ કરે છે, એના જ્ઞાનમાં કંઈ જાણવું બાકી રહેતું નથી. એમ આવે છે. વ્યવહારની વાત તો બધી એમ જ હોય ને, એને જાણે છે. એમ આવ્યો હા, કંઈ ગભરાવાની જરૂર નથી. જાણે છે જ્ઞાનને, પણ જ્ઞાનમાં પ્રતિભાસ દેખીને ઉપચારથી એને જાણે છે. કાર્યમાં કારણનો આપીને આરોપ આપીને કહેવામાં આવે, એ બધું પ્રવર્તનસારમાં છે. તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈને પરીક્ષા કરીએ છીએ. ઉપર કહેલું સર્વ સર્વજ્ઞાન આત્મા છે કે અનાત્મા, આ જે શુદ્ધ જ્ઞાન છે એ આત્મા છે કે અનાત્મા, જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી. કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશ આદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ બનતું નથી. આત્માની સાથે તો જ્ઞાનનું તાદાત્મ બને છે, માટે જ્ઞાન આત્માનું છે તો વ્યાજબી છે. પણ એ જ્ઞાન ક્ષત્રિયનું છે એમ બની શકતું નથી, કેમ કે એની સાથે જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ નથી. પ્રશ્ન હતો ને કે આત્મા છે કે અનાત્મા, ઈ શુદ્ધ જ્ઞાન તેમનું જ્ઞાન સાથે તાદાત્મ સંબંધ એવો છે, ટેળો ટળે ની એને તાદાત્મ કહેવામાં આવે છે. જેમ અગ્નિ છે એનું ઉષ્ણ સાથે તાદાત્મ સંબંધ છે, ઉષ્ણતા ને અગ્નિ એક પદાર્થ છે, ઉષ્ણતા જુદી ને અગ્નિ બીજી એમ છે નહીં, એમ જ્ઞાન ને આત્મા બે વચ્ચે તાદાત્મ સંબંધ છે. રાગની સાથે સંયોગ સંબંધ છે, કર્મ નો કર્મની સાથે એક ક્ષેત્ર અવગા સંબંધ છે. અભ્યાસ કરે તો કામ થાય એવું છે, થોડોક ટાઈમ કાઢીને અભ્યાસ કરવો, એમાં કઈ વેપારને ધક્કો નહીં લાગે. બે ગ્રાહક વયા જશે તો હાજી ચાર ગ્રાહક આવશે, શ્રદ્ધા રાખને જાય. શ્રદ્ધાનું પોતાના પુણ્યનો ભરોસો નહીં, જલ્દી કરો નકર બે ગ્રાહક વયા જશે. અરે પણ મંદિરે જઈને પછી જાને તો મંદિરે જાવ તો અડધો કલાક નીકળી જાય, તો બે ગ્રાહક વયા જાય. હા હા હા, કઈ ઠેકાણા વગરનું બધું છે. જેને પરપદાર્થની રૂચિ છે ને એને આત્માની રૂચિ નથી. એક મ્યાનમાં બે તરવાર નહીં દઈએ કે ના, અમે આત્માની રૂચિ રાખીએ છીએ અને થોડીક પરપદાર્થની ગરજથી છે ને એટલે રૂચિ રાખીએ. એક મ્યાનમાં બે તરવાર જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું નથી, કેમ કે તેમનામાં એટલે કે પુદ્ગલાદી પાંચ દ્રવ્યોમાં જ્ઞાન સિદ્ધ નથી. એમાં જ્ઞાન છે જ નહીં, ક્યાંથી તાદાત્મ થાય? જ્ઞાન તો જ્ઞાનીનું આત્માનું છે, તો જ્ઞાન ને આત્મા તાદાત્મ થાય છે. ક્ષણિક તાદાત્મ અથવા અનિત્ય તાદાત્મ પર્યાયની સાથે, ગુણની સાથે ત્રિકાળ તાદાત્મ. દ્રષ્ટિના વિષયમાં ગુણો છે, ધ્યેયમાં ગુણો ગુણભેદ છે અને જ્ઞેયમાં પર્યાય ભેદ છે. શું કહ્યું? કે દ્રષ્ટિનો જે વિષય ત્રિકાળે ભગવાન આત્મા છે, એને દ્રષ્ટિના વિષયને સમજાવવું હોય તો શું કરવું? કે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા ત્રિકાળી ગુણો છે, જેમ પારણામિક ભાવે આત્મા છે એમ એના ગુણો પણ પારણામિક ભાવે રહેલા છે, એટલે એમાં તાદાત્મ્ય પણ છે. દ્રષ્ટિના વિષયમાં ગુણોનું તાદાત્મ્ય પણ છે, ધ્યેયમાં ગુણોનું તાદાત્મ્ય પણ છે અને જ્ઞેય થાય છે. જ્ઞેય છે નહીં, જ્ઞેય નવું થાય છે, ધ્યેય જૂનું છે. આ જૂનું નવું શું? ધ્યેય તો અનાદિ અનંત જ્ઞાય પરમાત્મા અંદર બિરાજમાન છે, એ કઈ પ્રગટ થતો નથી, એ તો પ્રગટ નિત્ય ઉદ્યોત રૂપ છે ભગવાન આત્મા. એનું જયારે ધ્યાન કરે છે લાયક ધ્યાન આવે છે સહજ, પણ કરે છે એમ કયા ઉપદેશમાં બીજું શું થાય? એમાં કરતા બુદ્ધિનો દોષ લાગતો નથી. ત્યારે ધ્યેયમાં ગુણભેદ કરીને સમજાવવું પડે છે. ધ્યેય સમજાવવું હોય ત્યારે એમાં પર્યાય છે એનું લક્ષણ આવતું નથી, ઉપયોગ લક્ષણ આવતું નથી ધ્યેયમાં. ધ્યેય એટલે ત્રિકાળી દ્રવ્ય. કપૂરચંદજી સમજાણું, ત્રિકાળી દ્રવ્ય જે શુદ્ધાત્મા ઉપાધિ છે એનું લક્ષણ શું? એના બે લક્ષણ એવા છે શાસ્ત્રમાં, બે પ્રકારના લક્ષણ દ્રષ્ટિના વિષયમાં બે પ્રકારના લક્ષણ આવ્યા. એક પરમ પારણામિક ભાવ એનું લક્ષણ છે. પાંચ ભાવમાં ઉદય ઉપસમ ક્ષયક્ષોપસમ કોઈ એનું લક્ષણ નથી, પર્યાયના લક્ષણો છે બધા. ત્યારે દ્રવ્યનું લક્ષણ શું? કે પરમ પારણામિક ભાવ, શુદ્ધ પરમ પારણામિક ભાવ. એક બીજું લક્ષણ આવ્યું કે જ્ઞાન ને દર્શન ગુણ ત્રિકાળી. એગો મેં સાસદો અપા જ્ઞાન દર્શન લખણો છે સામે બાયરા ભાવે સૌ સંયોગ લખણા. દ્રષ્ટિના વિષયમાં બે પ્રકાર આવે શાસ્ત્રમાં કે જ્ઞાન ગુણ ત્રિકાળ અને દર્શન ગુણ પણ ત્રિકાળ. શ્રદ્ધા ગુણની વાત નથી એમાં. દેખવું અને જાણવું જેનું લક્ષણ છે એવો ત્રિકાળી અપરિણામી ગુણ નિષ્ક્રિય ગુણ એ ગુણ ભેદ કરવો એ દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ કરીને સમજાવે કે દ્રષ્ટિનો વિષય શું કે અભેદ 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 અમે સમજતા નથી કાંઈક સમજાવો તો કે જેનામાં જ્ઞાન ને દર્શન બે ગુણ હોય એ ગુણે પણ નિત્ય નિરાવરણ છે એ ગુણને આવરણ ન હોય એ બે લક્ષણ કયા એને ત્યારે કે છે કે સ્વગ્નિનું લક્ષણ શું સ્વગ્ન થાય છે આત્મા પર તો એનું જ્ઞેય થયું નહોતું થવાનું નથી મફતનો ભરે છે એ કે છે કે સ્વજ્ઞેયનું લક્ષણ શું જે નવું થાય છે નવું શું કામ કહ્યું કે અનંતકાળથી અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ એને આત્મદર્શન થયું નહોતું એ પોતાની યોગ્યતા અને સોનગઢના સંતના નિમિત્તે થયું તો કે છે કે એ નવું થાય છે સમ્યક દર્શન જૂનું નથી આત્મા જૂનો છે સમ્યક દર્શન નવું પ્રગટ થાય છે પહેલેથી સમ્યક દર્શન છે પહેલેથી આત્મા છે તો કહે છે કે એ અભિમુખ થયો ને આત્માને આમાં આવ્યું ને તો અનુભવ થાય જેને એને સ્વજ્ઞેયનું જ્ઞાન થાય છે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય થાયને થાય જ જો જ્ઞેય ન થાય તો એ ધ્યેય શુષ્ક છે એ દ્રષ્ટિના વિષયથી એકલા દ્રષ્ટિના વિષય એકાંત એકાંત એમાં અનુભવ નહીં થાય એનો આશ્રય કરીને અનુભવ કરે ને પ્રત્યક્ષ આનંદ આવે જ્યારે ત્યારે આનંદ નવો પ્રગટ થાય છે એની પર્યાયમાં જૂનો તો આકુળતા હતી એ આકુળતાનો વ્યય થાય અને થોડોક આનંદ આવે છે ને ચોથા ગુણ સ્થાને અલ્પ એ નવું જ્ઞેય થાય છે પછી શુદ્ધિની વૃદ્ધિ થતા થતા જ્ઞેય વધે છે વધતા વધતા જ્ઞેય પરિપૂર્ણ થઈ જાય છે જ્ઞેયમાં વધવાનું છે પણ શુદ્ધ આત્મામાં વધવા ઘટવાનું અઘટિત ઘાટ છે એ તો એમાં કાંઈ કિંચિત માત્ર હિનાધિકતા ત્રણ કાળમાં આવતી નથી કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશ આદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે જળની સાથે ચેતનનું તાદાત્મ્યપણું હોતું નથી કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ નથી ઉદગલમાં જ્ઞાન નથી તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી એટલે અનાત્મા છે જ્ઞાન એ પક્ષનો અભાવ થઈ ગયો ખોટો છે પક્ષ સારો તેથી જ્ઞાન આત્મા જ છે જ્ઞાન અનાત્મા નથી પણ જ્ઞાન આત્મા છે કેમ કે જ્ઞાન ભૂતગલની સાથે તાદાત્મ નથી અને જ્ઞાન આત્માથી ભિન્ન નથી અભિન્ન છે પણ અભિન્ન કહેશો તો ઓલો દ્રષ્ટિના વિષયનો પછી કાંઈ એમાં બાદ આવશે કે નહીં એક વખત એવું બન્યું બનાવતો અમને પહેલા તો જાતા હતા ને બહાર હવે બંધ બંધ છે એક વાર કહ્યું બે જીવને કહ્યું એક વાર શાંતિભાઈ બેઠા જ ને ઝવેરી એના પિતાજી સોનગઢમાં દૂરદ્રષ્ટિનો પુસ્તક હાથમાં આવ્યું સોગાનીજીનું પુસ્તકમાં હાથમાં આવ્યું મસ્તી ચડી ગઈ ખલાસ પર્યાય પર્યાયની વાત કરો પર્યાયની વાત કરો માં કે મને કે હું તો એને ઘેરે ઉતરું નહીં આ સોનગઢ મુંબઈ પણ અહીંયા ઉતારો મારો. બે કહ્યું, ચીમનભાઈ આ જરાક સમજવા એ વાત તમને કહું છું, લક્ષમાં રાખજો, વિચાર કરજો કે જ્યાં સુધી જ્ઞાન આત્માની સન્મુખ થઈ અને કથનચિત અભેદ થઈને આનંદ ના આવે ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય તમે જાણ્યો જ નથી. દ્રષ્ટિનો વિષય પ્રસિદ્ધ કરે છે જ્ઞેય. જ્યાં દ્રવ્યગુણ પર્યાયથી અભેદ આત્મા જ્ઞાનમાં આવ્યો ત્યાં એ ધ્યેય એમાં ગર્ભિત આવી ગયું. પછી બીજો એક ભાઈ મેળો મમુક્ષુ હિંમતનગરમાં, બે કહ્યું અભેદ થાય ત્યારે અનુભૂતિ થાય છે. અરે પર્યાયથી અભેદ, દ્રષ્ટિના વિષયમાં પર્યાય તો પરદ્રવ્ય છે, પર્યાય તો અડતી નથી, પર્યાય તો દ્રવ્યને સ્પર્શતી નથી. બધી વાત તમારી સાચી છે, તમારી વાત બધી દ્રષ્ટિના વિષયથી તમે કહેતા હોય તો વાત તમારી સાચી છે. પછી કહ્યું અનુભવ થયા વિના દ્રષ્ટિનો વિષય સાચો હોઈ શકે નહીં. તો અનુભવ થાય તો પર્યાયથી સહિત થઈ ગયો આત્મા. પર્યાયથી સહિત થાય અને અનુભવ થાય તો પછી દ્રષ્ટિનો વિષય યો ક્યાં? તો પર્યાયથી રહિત એ જે વાક્ય આવ્યું જ્ઞાનીનું, તો તમે તો પર્યાયથી સહિત ગયો છો. આ અમે પર્યાયથી સહિત જ્ઞેયને વાત કરીએ છીએ, ધ્યેયની વાત કરતા મગજમાં આવે નહીં. મેં કહું છું, કહ્યું તમને ભાઈ એમ કરો, જયારે અનુભવ થશે ને ત્યારે આ વાતને તસલી થશે. અત્યારે તમને તમને એમ લાગે છે કે હા હા, માંડ માંડ દ્રષ્ટિના વિષય સુધી પહોંચ્યા અમે. આ બધું ભાઈ દ્રષ્ટિના વિષય થી માંડ માંડ પહોંચ્યા, કે રાગથી ભિન્ન, પર્યાયથી ભિન્ન, કેવળ જ્ઞાનથી પણ ભિન્ન, ભોગથી પણ ભિન્ન, ભિન્ન 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 જ છે કે? અને આ ભિન્નની વાત તમે ક્યાં કરો? એ મેં નથી કરી. જેને દ્રષ્ટિના વિષયનો અનુભવ થયો એ પુરુષ કે છે? દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે ને એ દ્રષ્ટિ કથનચિત અભેદ થાય છે. આવું શ્યાદવાદનું કથન છે, નહીતર એકાંત તરફ જીવ ચાલ્યો જાય અને એકાંત તરફ જતા અનેકાંતનો જન્મ ન થાય તો અનેકાંતિક જ્ઞાન સિવાય એકાંત એકલું ન હોઈ શકે. જો 265 ગાથા 265 કળશ છે આમાં. આચાર્ય ભગવાને થયું કે એકલા દ્રષ્ટિની વિષય છે વાત આવી છે મુખ્યપણે, તો સારે સાથે સાથે પરિશિષ્ટ પણ કરે છે પોતે. આ એક હકીકત છે એની વાત ચાલે છે. આ તો જ્ઞાનનો વિષય, આ તો જ્ઞાનનો વિષય. ભાઈ જરા શાંતિ રાખને, તો દ્રષ્ટિના વિષયની વાત તો થઈ ચૂકી. બસો 265 નંબરો કળશ છે. આવી અનેકાંતાત્મક વસ્તુ તત્વની વ્યવસ્થિતિને અનેકાંત સંગત, જો અનેકાંત સાથે મેળવાળી, અનેકાંત સંગત અર્થાત અનેકાંત સાથે સુસંગત, અનેકાંત સાથે મેળવાળી દ્રષ્ટિ વડે એ શ્રદ્ધાની સાથે જ્ઞાન પ્રગટ થાય છે. એકલી શ્રદ્ધા પ્રગટ નથી થતી, જ્ઞાન પ્રગટ થાય છે એવી દ્રષ્ટિ વડે. સ્વયં મેં દેખતા થતા અનેકાંત સાથે સુસંગત એવી દ્રષ્ટિ હોય જ છે. દ્રષ્ટિ પ્રગટ થાય અને અનેકાંતિક જ્ઞાન કાલ પ્રગટ થાય એમ છે નહીં, એક સમયમાં છે બધું. શ્યાદવાદની અત્યંત સુધીને લ્યો આ શ્યાદવાદ આવ્યો. અરે શ્યાદવાદ તો સમ્યક જ્ઞાનનું વિશેષણ છે, કઈ મિથ્યા જ્ઞાન નથી. જ્યાં શ્યાદવાદ, અરે શ્યાદવાદ હોય આત્મામાં ભાવ છે. ઠીક છે ભાઈ સાહેબ, હવે તું જરા શાંતિથી વિચાર, આ કઈ સાધારણ વાત નથી. હૃદયના ગાંઠી ગાંધી થઈ જાય એવી વાત આ નથી, બહુ ગંભીર છે, ભવના અંતની વાતો છે આમાં. ન સમજાય તો વિચાર કોટીમાં રાખું, કોઈને પૂછું સમાગમ કરવો કે આ શું, કે આ કતનચિત રહીત ને કતનચિત થઈ, પણ સર્વથા રહીત આવે છે ને, એ 100% સાચી વાત. હે, ઘડીકમાં બોલો છો, ઘડીકમાં બોલો છો, અભી બોલા અભી ફોક, એવું નથી. તો વિવિક્ષા સમજ, અપેક્ષા સમજી લે કે સર્વથા રહીત છે, ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી, અને અનેકાંતિક જ્ઞાનમાં પર્યાયથી સહિત આત્મા છે એવું જ્ઞાન થાય છે જ્ઞાનીને. પણ રહીતનું સજ્ઞાન ને સહિતનું જ્ઞાન સમય એક છે. દ્રષ્ટિ વડે સ્વયં મેં દેખતા ટકા શ્યાદવાદની અત્યંત સુધીને જાણીને, જીન નીતિને, આ શ્યાદવાદી જીન નીતિ છે. એક મોટા કરોડપતિ અબુજપતિ મુંબઈમાં મળ્યા ને ગયો એને ઓફિસે, આપણે સોનગઢવાળા ને, એટલે પંડિતજી, મનમાં કહ્યું પંડિત તો નથી વેપારી છો, પણ પંડિતજી મને કાંત છે, હો એકાંત નથી, મને ટકોર કરી, સમજી ગયા, હું સમજી ગયો તરત જ કે આપણે પર્યાયથી રહીત શુદ્ધ આત્મા ઉપાધિ છે એને ખટકે છે, સમજી ગયા. મેં કહું આની યારે હું ચર્ચા કરવી, આને શાસ્ત્રનો અભ્યાસ તો છે નહીં, પૈસા ગેડા કરે જ રોજ, કેટલી બેલેન્સ, ક્યાં ધીરદારકીનું, કેટલી આવક, આમાં ક્યાં એને, મારે એને શું સમજાવું. જીન નીતિને, જીનેશ્વરના માર્ગને નહીં ઉલ્લંઘતા થતા સત્પુરુષો જ્ઞાન સ્વરૂપ થાય છે, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પ્રગટ થાય છે, અને જ્ઞાનથી આત્મા કથંચિત અનન્ય અભેદ તાદાત્મ્ય પણ કહેવામાં આવે છે. કારણ કે તેમનામાં તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા છે, અનાત્મા નથી. જ્ઞાનની પર્યાય આત્મા છે, જ્ઞાનની પર્યાય પરદ્રવ્ય નથી. લે, ઘડીકમાં એને કેવું જ્ઞાનને પરદ્રવ્ય કયો અને શુદ્ધ જ્ઞાનને આત્મા કયો, હવે આવી કેવી રીતે અટપટી વાત છે, તો અટપટી થોડીક છે, તો અટપટી એ જ્ઞાનીના પુસ્તકમાં છે, નામ નથી લેતો, કેટલાકની એનર્જી હોય ને એટલે એનર્જી કહેવાય ને, એલર્જી, નામ નથી લેતો, પણ કે છે એ ધર્માત્મા, કે છે અલ્પકાળમાં તો એનો ઓક્સાવાનો છે એવો ધર્માત્મા, કે આ જે વાત છે ને જીનાગમની થોડીક અટપટી તો છે, અટપટી તો છે, પણ રૂચિવાન જીવને, આત્માર્થી જીવને એ માર્ગ એને બધો મળી જાય છે, અને અટપટી એને લાગતી નથી, સીધી લાગે છે. વખત થઈ ગયો, હોનો કલાક બસ છે, સવાર 8:30 થી 10:15 બરાબર.